आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
रत्नकरण सावकाचार, अपने गए वक्ते आप्तना लक्षणों विषय बात करी कि आप्त कोने कहवाय।
हवे आठमो श्लोक, वितराग देवनु उपदेशक पण।
वितराग देवने उपदेश देवानी इच्छा केम थाय छे तो आ श्लोक कहे छे, अनात्म अर्थम विना रागो सास्ता सास्ति सतोहितम ध्वनन शिल्पक स्पर्शन मुरजह किम अपेक्षते। तो कहे के इतोपदेशी आत्म भगवान स्वप्रयोजन विना, एटले एमने कोई प्रयोजन नथी, अने राग द्वेष विना भव्य जीवो ने हितकारक उपदेश दे छे। जेम के शिल्पीना हाथना स्पर्शथी वागतुं मृदंग सानी अपेक्षा राखे छे? કઈ અપેક્ષા વિના મૃદંગ જેમ વાગે છે એમ ભગવાનની વાણી કરે છે। ઈચ્છા નથી, કેમ કે વિતરાગ હોય ને ઈચ્છા હોય તો પછી વિતરાગ નથી રહેતા, પણ આ તો પુરુકર્મનો ઉદય હોય છે। તો હિતોપદેશ આત્મ ભગવાન એની વાણી સહજ હોય છે, જેમ મેઘ પોતાના પ્રયોજન વિના ઈચ્છા વિના જ લોકોના પુણ્યોદયના નિમિત્તે પુણ્યશાળી જીવોના દેશમાં ગમન ગર્જના કરીને પુષ્કળ વરસાદ વરસાવે છે, તેમ ભગવાન આપ્તનો લોકોના પુણ્ય નિમિત્તે પુણ્યવાન જીવોના દેશમાં વિના ઈચ્છાએ વિહાર થાય છે અને ત્યાં ધર્મરૂપ અમૃતની વર્ષા થાય છે। ભગવાનની વાણીની વર્ષા, વર્ષા એટલે જયારે વર્ષા થાય એટલે કોઈ દેશ કોઈ ભાગ બાકી ન રહે એટલા પ્રમાણમાં, એટલે બધાને સુખકારક હોય છે વરસાદ। તેમ છતાં એવું બને કે કોકને વરસાદ દુઃખકારક લાગે, જેનું મકાન ચણાતું એને એમ થાય કે વરસાદ હમણાં ના ઠીક, પણ ભગવાનની વાણી છે એ મોટાભાગના જીવોને સુખકર છે, પ્રાણીઓને પણ સુખકર છે। ભગવાન તીર્થંકરના સમસ્મરણની અંદર વાઘ પણ હોય, સિંહ પણ હોય, બકરું પણ હોય, વાઘને બકરું બાજુ બાજુમાં બેઠું હોય પણ વાઘ બકરાને મારે નહીં, નોળિયો હોય ને સાપ પણ હોય પણ સાપ નોળિયાને નોળિયો સાપને કઈ સ્પર્શ કરે નહીં। એટલે કે ભગવાનનું સાનિધ્ય માત્ર જગતના જીવોને પોતાનું જે વેર છે એ વેર ભૂલાવી દે છે, માત્ર સાનિધ્ય, માત્ર ભગવાનનું સાનિધ્ય। કેમ કે એમના અંતરની અંદર અહિંસાની પ્રતિષ્ઠા થઈ ગયેલી છે, તો અહિંસાની પ્રતિષ્ઠા થતા બાકીના જીવો જે સામે આવે છે એમાં પણ હિંસાનો ભાવ લુપ્ત થઈ જાય છે। એટલે યોગશાસ્ત્રમાં કહ્યું છે, પતંજલિ યોગશાસ્ત્રમાં, કે અહિંસા પ્રતિષ્ઠાયામ, અહિંસા પ્રતિષ્ઠાયામ, જેના અંતરમાં અહિંસાની પ્રતિષ્ઠા, તન નિસર્ગો વેર ત્યાગ, તેના સંસર્ગમાં જે આવે છે એના વેરનો ત્યાગ થઈ જાય છે। તો સહજ જે વાણી છે એ વાણી જીવોને હિતોપદેશક હોય છે, અને બનસદાસજી દેવ ઠકણા એ વાત કરી છે કે ભગવાનની વાણી છે શું કરે છે, અંતરના કબાટ ખોલી નાખે છે, ફાટક, ફાટક શબ્દ મૂક્યો છે, અંતરના કબાટ ખોલી જાય છે, તો અંતર જયારે ખુલી જાય છે એટલે અંતરની શાંતિની પ્રાપ્તિ થઈ જાય છે. અંતર ભવ્યતા ભરેલી છે, એ ભવ્યતા ભવ્યતાનો અનુભવ થઈ જાય છે, અંતરનું કવાડ ખુલી જાય છે. અત્યાર સુધી બધા કવાડ બંધ હતા એમ કહેશે કે આ જે સમયસર નાટક સાંભળે ચિત્તથી તો સમયસર નાટક અંતરના કવાટને ખોલી દેશે એમ કહેશે. ફાટક ખુલ્લો થાય એવો શબ્દ મૂક્યો છે. અહીંયા પણ એ વાત દોલતરામજી એક વાત કરે છે કે ભવી ભાગન વચ જોગે વસાય તુમ ધુની હે મુનિ વિભ્રમ નસા હે. ભગવાન ભવ્ય જીવોના ભાગ્યના નિમિત્તે આપની દિવ્ય ધ્વનિ છે જે સાંભળીને વિભ્રમનો નાશ થાય છે. એટલે કે અનંતકાળથી જે વિભ્રમ એટલે મિથ્યાત્વ લાગી ગયું છે, અનંતકાળથી જે દુઃખી થઈ રહ્યો છે એ દુઃખનું કારણ છે વિભ્રમ મિથ્યાત્વ ભ્રાંતિ, પોતાના સ્વરૂપની જે ભ્રાંતિ જીવને થઈ ગઈ છે. ભ્રાંતિને તોડી નાખે છે. કોણ તોડી નાખે છે? ભગવાન આપની વાણી. કોને? પુણ્યશાળી જીવોને. મહાપુરુષો છે એ બહુ એની વાણીમાં ક્યાંય ભૂલ આવે નહીં. શું કહે છે કે જે પુણ્યશાળી જીવો છે તો ભગવાનની વાણીને જે સાંભળે છે એ પુણ્યશાળી સાંભળે છે. જે પુણ્યશાળી ન હોય ને ભગવાનની વાણી સાંભળવા મળતી નથી, અને મળે તો ભગવાનની વાણી ને ભગવાનની વાણી તરીકે સ્વીકાર કરે નહીં. ભગવાનની વાણીને ભગવાનની વાણી તરીકે સત્ય વાણી તરીકે સ્વીકાર કરવો બહુ મહત્ પુણ્ય જેવી છે. બહુ પુણ્ય કેરા પુંજથી સુખ દેહ માનવ નો મળ્યો. માનવ દેહમાં આટલી વાત છે ત્યારે ભગવાનની માનવ દેહ મળ્યા પછી ભગવાનની વાણીની પ્રાપ્તિ થવી, અને ભગવાનની વાણીની પ્રાપ્તિ થવી એટલું જ નહીં પણ ભગવાનની વાણી છે તો સત્ય છે એવી શ્રદ્ધા થવી દુર્લભ છે. તત્પ્રીતિ ચિત્તે ન, આચાર્ય પદ્મનિધિ કહે છે કે તત્પ્રીતિ ચિત્તે ન, એટલે કે અંતરના ઉલ્લાસથી જે ભગવાનની વાણી સાંભળે છે એ જીવો નિશ્ચયથી મોક્ષના પાત્ર છે એમ કહી નિશ્ચયથી મોક્ષના પાત્ર છે. તત્પ્રીતિ ચિત્તે વાર્તા આપી, ભગવાનની વાણીની વાર્તા સાંભળે, કેમ કે ઉલ્લાસિત ચિત્તથી હા પાડે છે, હા આપે છે. એના અંતરમાંથી હા આવે છે કે પ્રભુ આપ કહો છો તે સત્ય છે, મને માન્ય છે. બસ ભવ્ય છે અને ભવિષ્યમાં થનારી મુક્તિનું ભાજન છે એમ. તો આજ ભગવાનની વાણીની વાત આપણે કરીએ છીએ તો કહે છે અહીં પણ ભવ્ય જીવોનું ભાગ્ય એટલે પુણ્યનો ઉદય અને દિવ્ય ધ્વનિ એ બે વચ્ચે નિમિત્ત નિમિત્ત સંબંધ સમજવો. ભગવાનની વાણી સાંભળવી એના માટે મહત પુણ્ય જોઈએ. ભગવાનની વાણી સાંભળવા મળે કે પુણ્ય તો ઘણા કરે પણ પાપાનું બંધી કરીને આવ્યા હોય તો પાપ જ કરે, એનું પુણ્ય એને પાપ જ કરાવે, બીજું કાંઈ ન કરાવે. બહુ મોટું ઘર લાવો, આ કરો, દારૂ પીઓ, આમ કરો, આમ કરો, તેમ કરો, હા એવું જ બધા ઊંધા જ કામ એની પાસે કરાવે અને પાપ બંધાવે. એના પૈસા એને પાપ બંધાવે. શું કરે? નાનું ઘર તો મોટું ઘર, ફર્નિચર હોય તો ત્રણ વાર થાય ને થાય તો હવે જૂન, પણ પેલા લીધું ત્યારે હા જો આ નવું હતું તો એટલી વાર કેમ તારું જૂનું થઈ ગયું ના. પણ પેલા પૈસા છે ને, પૈસા એટલે પૈસા છે પાપ શક્તિ છે. જેની પાસે પૈસા છે એની પાસે પાપ કરવાની શક્તિ બહુ વધી જાય. એટલે એ જો એની બુદ્ધિ ઠેકાણે ન હોય તો એની પાસે પાપ જ કરાવે અને એના ફળમાં એને તિર્યંશ ગતિ જ મળે. એમાં જો દારૂ માંસ માટી ખાતો હોય તો નરકમાં જ જાય. આની અંદર બીજો કોઈ અપવાદ બપવાદ છે નહીં, કોઈ માને કે ન માને એની સાથે કોઈ સંબંધ નથી. ભગવાનના કાયદાઓ છે એ કોઈ માને કે ન માને થી કઈ સિદ્ધાંતો ફરી જતા હોતા નથી. કોઈ કહું તું માન કે ન માન, તું તો કોઈ એમ કે આ સુરત નહીં ઉગે, પણ તું કે એટલે સુરત નથી ઉગવાનો. સુરત ઉગવાનો છે, ઉગવાનો તું ના પાડ તો ઉગશે ઉગશે ને ઉગશે. તે પાપ કર્યું છે તો તારે ભોગવવું પડશે. તો આંખ બંધ કરીશ નહીં ચાલે. તો પુણ્ય હોય પણ પાપાનું મંદિર પુણ્ય, એટલે કે તમારે પછી પાપ જ કરાવે, પાપ જ કરાવે. અને પાપ કરે અને એનું ફળ ન ભોગવે. એમ લીમડો વાવે ને પછી એમાંથી કેરીના ફળ આવે ને એમ લીમડો વાવે લીમડો અને ફળ જોઈએ આમ કે મીઠા ન મળે, ત્રણ કાળવા નહીં મળે. કેમ કે ત્યારે તો પેલા અભિમાનમાં ચડી ગયો ને, કઈક પૈસા પાત્ર થોડોક થયો ને, વળી કઈક અમેરિકા ભર્યો કમાયો ને, આ બધું મોટર બોટર ને આવે, પણ હું છે હવે તારી તો તારી સંપત્તિમાં તો અમારા તીર્થંકરોની મોજડી પૂરી થાય એમ નથી નહીં રહે, એટલી તમારા તીર્થંકરની મોજડીમાં તારી કઈ છે નહીં, તારી પાસે કઈ નથી. ચક્રવર્તી હતા તીર્થંકરોમાં, ત્રણ તો ચક્રવર્તી હતા, તો ચક્રવર્તીના એક હીરા જેટલી તારામાં નથી, તું હવે શું એટલી બધી અભિમાન કરી. પણ ના, એ અભિમાનમાંથી પાપાનું બંધી પણ છે, અભિમાનથી પાછું ઊંચો આવે જ નહીં, પાપ કરે જ જાય કરે જ જાય. પણ ભાઈ કરે એનો વાંધો નથી, પણ જયારે ઉદય આવશે ત્યારે તારા આંખમાંથી આંસુ લુવાવડો કોઈ તને નહીં મળે, કોઈ નહીં મળે. તે વખતે ભોગવે છૂટકો છે. એટલે જે પાપાનું બંધી પુણ્ય છે એની પાસે પૈસા ઘણા હોય, પણ એ પૈસા એને નરક અને તિરંજ ગતિમાં જ લઈ જાય, અને એક અલ્પ ઝાંઝવાના જળ જેવું જરાક પોતાની કલ્પનાનું સુખ એને આપી અને દુઃખમાં ધકેલી દીધે છે. તો અહીંયા તો ભગવાનની વાણી સાંભળવાની વાત છે, કારણ કે પુણ્યનો ઉદય જોઈએ એમ વાત કરી છે. પુણ્ય ભગવાનની વાણી સાંભળવા મળે નહીં, એટલે કહ્યું છે કે મનુષ્ય બહુ અતિ દુર્લભ છે. એમાં જૈન દર્શન, જૈન કુળની પ્રાપ્તિ થઈ વિશેષ દુર્લભ છે. જૈન કુળની પ્રાપ્તિ થઈ હોય જૈન દર્શન સાંભળવું મળવું બહુ મુશ્કેલ છે, અને સત્પુરુષ પાસેથી સાંભળવું મળવું તો અતિ દુર્લભ છે. અને સાંભળ્યા પછી સત્પુરુષ પાસે એટલી પ્રીતિ આવી, શરણાગતિનો સ્વીકાર કરો, એથી અતિ દુર્લભ છે. અને અતિ દુર્લભ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. તો ઉત્તરોત્તર આ પ્રાપ્તિ ક્યાં છે, થઈ શકે છે, બીજે ક્યાંય થઈ શકતી નથી. મનુષ્ય ભાવ મેળવ્યો છે, જૈન દર્શન મેળવ્યું છે, જૈન કુળ મેળવ્યું છે, સમજીએ સમજી શકીએ એટલી બુદ્ધિ મળી છે. હિત શું ને અહિત શું એ સમજી શકવાની બુદ્ધિ મળી છે, અને તેમ છતાં થોડા પૈસા કે થોડી આ બાબતની થોડી આમદી સગવડ માટે આ મનુષ્યભાવ ગુમાવી દઈશું તો વારંવાર પ્રભુ આ મનુષ્યભાવ નહીં મળ્યો. 2000 સાગર ત્રસ્કાર છે, ત્રસ્પર્ય 2000 સાગર હોય છે. એ 2000 સાગરમાં માત્ર 24 મનુષ્યના ભાવ હોય છે, અને પછી 2000 સાગર એટલે એક સાગરમાં તો અબજો વર્ષો નીકળી જાય, એક સાગરમાં અબજો વર્ષો નીકળી જાય. અને જો ત્રસ કાળની અંદર તે આ કામ નથી કરી લીધું તો પછી તો અઢી પોતગલ પરાવર્તન કાળ એકંદરીમાં જ રહેવાનું છે, માખી થવું મુશ્કેલ થશે, કીડી થવું મુશ્કેલ. એકંદરી અઢી પોતગલ પરાવર્તન કાળ એકંદરી અઢી પોતગલ પરાવર્તન કાળ એટલે અનંત 24માં નીકળી જાય. એટલે આ જીવે વધારે વધારે ક્યાંય પણ કાળ ગુમાવ્યો તો એકંદરીમાં ગુમાવ્યો છે, અને હજુ પણ જાગૃત નહીં થાય તો એકંદરીમાં જ જવાનો છે. એટલે ગતિ બે જ કહી, કાં તો મોક્ષ છે ને કાં તો નિગોજ છે, કેમ કે બીજું બાકીનો કાળ તો અલ્પ છે, બાકીનો કાળ તો બહુ અલ્પ છે. નહીં જાગે નિગોજમાં ભાઈ જતો રહીશ, પછી 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 એમાંથી નીકળવું બહુ મુશ્કેલ. એકંદરી જુઓ ને, આપણે જોઈએ છીએ જ્યાં ગયા જ્યાં નજર નાખો શું દેખાય, એ જ દેખાય આપણને. એકંદરી ભાર નથી એનો, જ્યાં નજર નાખો ત્યાં બધું દેખાય, લીલો 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 પાંદડે પાંદડે જીવ, જીવનો પહાર નથી. સંખ્યામાં માણસો તો બહુ અલ્પ છે. એમાં આપણને જે સામગ્રી મળી છે તો બહુ દુર્લભ એવી સામગ્રી મળી છે, અને એ દુર્લભ સામગ્રીનો જો અગત દુરુપયોગ કર્યો તો પ્રભુ કૂતરા બિલાડાના હવા ભાવ આવશે એની અંદર તો તારાથી કઈ બનવાનું, કશું બનશે નહીં. અને આ પર્યાય તો ક્યારે છૂટી જશે એ પણ નિશ્ચિત નથી. ટિકિટ દરેકે દરેકની દરેકના ખિસ્સામાં જ પડી છે, આ તો તારીખ ખબર નથી. ટિકિટ તો છે છે ને છે જ, પછી કરીશ જવા દે, પછી કાલ આવવાનું નથી, ખબર નથી કાલ આવશે કે નહીં આવે, એવા જોવું જોઈએ. અહીંયા જોઈએ છે ને આપણે કેટલાય કિસ્સાઓ જોઈએ છે, બિચારો હવારે હા જોઈએ ને, હવારે મેળો ને હવારે સાંભળીએ કે એ તો વિદાય લીધી. પણ અમેરિકાની અંદર એટલી બધી હોસ્પિટલો ને એટલા બધા એક્સપર્ટ ડાક્ટરો ત્યાં એ જ, અહીં અમેરિકામાં રોજના 10,000 માણસ મરે છે. એટલી બધી હોસ્પિટલ, એટલા બધા મોટા મોટા ડોક્ટરો, હાર્ટના ઓપરેશન કરે, આ કરે તે કરે, છતાં રોજના 10,000 માણસ અમેરિકાની અંદર મળે રોજ. તો આ મૃત્યુને રોકી શકાય એમ નથી. અને એમાં બધા ઘડા જ મળે છે. એક દિવસના બાળકથી માણી અને 95 વર્ષ સુધીના અહીંયા મળે છે. રોજ અહીંયા પેપર આપણે જોઈએ ને તો એ મોટું લિસ્ટ હોય છે, આની સર્વિસ અહીંયા છે, આની સર્વિસ અહીંયા છે, ફલાણા ભાઈ મળી ગયા, ને ફલાણા 65 વર્ષ, પેલા 35, કોઈ 85 ઉમેરી, કોઈ આ ભાઈ, બધું આમ લિસ્ટ હોય રોજે રોજ પેપરની અંદર. છેલ્લું પણ આવે તો આ કઈ આકર્ષું શાસ્ત્રમાં કે આ જોવાનું છે, આ તો દેખાય, આપણે રોજ જોઈએ છીએ કે આની સર્વિસ આ અહીંયા છે એમ, કે ફલાણા ભાઈ ની સર્વિસ અહીંયા છે, ફલાણે અહીંયા છે, ફલાણે અહીંયા છે. એટલે સર્વિસ તો ચાલુ જ છે, એમાં આપણો પણ વારો ગમે ત્યારે સર્વિસમાં આવી જાય. એમાં કઈ આશ્ચર્યકારક કઈ ઘટના નથી, આ કોઈ આશ્ચર્યકારક ઘટના, સહજ ઘટના છે, અને જે અનિવાર્ય છે, જેને આપણે ટાળી શકીએ એમ નથી. અને આ સામગ્રી જે મળી છે, આંખ બંધ બધું પૂરું, સંયોગોમાં જે જીવો સુખમાં એની બેઠા છે, અને સંયોગની પાછળ ઊંધું ઘાલીને જે દોડે છે, ભાઈ કાં તો સંયોગ તને છોડશે, કાં તો તું સંયોગને છોડીને જઈશ. સંયોગનો વિયોગ થવાનો છે, થવાનો છે, અને થવાનો જ છે. અહીંનો ચેક ક્યાં કામ આવતો નથી, અંદર લોકો ચેક લઈ જાય, ત્યાં ચેક કામે આવે એમ છે. પરિસ્થિતિ આવી છે, જાગવા જેવું છે. મનુષ્ય ભાવ મેળવ્યો છે, જૈન દર્શન મેળવ્યું છે, ઊંચું કુળ મેળવ્યું છે, બુદ્ધિ પણ, હિત શું અહિત શું એનો નિર્ણય કરી શકે એવી બુદ્ધિ મળી છે. અને હવે નહીં કરે તો ક્યારે કરશે, હવે નહીં કરે તો ક્યારે કરશે. પછી પછી પેલા અંધારો, સંધ્યાનું અજવાણો છે આ તો બધા, સંધ્યા પૂરી થઈ એટલે અંધારો. આ ઉષા નથી, જગતના પદાર્થો તો સંધ્યાના રંગ જેવા છે. નિત્ય લક્ષ્મી પ્રભુતા પ્રતિમ, આયુષ્ય તુ જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચી ક્ષણનો પ્રસંગ. ભગવાન તો આમ પોકારી પોકારીને કહે છે, પણ તો આ જીવ એટલો દારૂ પીધો છે ને કે ઉઠે નહીં, કે ઉઠે તો હા પાછું હોઈ જાય. પણ દારૂડિયો ગટરમાં પડ્યો હોય અને આવીને કોઈ જગાડે એટલે ઉઠ, હા તું આ ગટરમાં પડ્યો, તારું ઘર નથી રહ્યો, હું તો માનતો હું તો મેલમાં પડ્યો છું એમ કેતો હોય, માનતો હોય એમ. આપણે બધા દારૂ પીધો છે, મિથ્યાત્વ બહુ ચડી ગયો છે, ભાન ભૂલી ગયા છે. દોડ 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 જીતતી મન કી દોડ, ધર્મરાજના સ્તોનમાં કહ્યું, જીતતી મન કી દોડ. થોડો ક્યાં જાય છે તું, વિચાર કરતો નથી ક્યાં જાય છે, શું થાય છે, શું કરી રહ્યો છો તું, કઈ કઈ કઈક વિચાર નહીં. દોડે ઊંધું ઘાલીને દોડે છે, પેલું અરણ્યું જો મૃગજળ પાછળ દોડે, મરી જાય વિચાર, પ્રાણ જશે ભાઈ તારો, પ્રાણ જશે. સુખ પ્રાપ્ત નહીં થાય, દુઃખ દુઃખ તને થઈ જશે, તારો પ્રાણ જશે. હવે જાગીશ, જાગ એમ ભગવાન પોકાર કરીને પ્રાચીઓ દારૂના ઘેનની અંદર જાગતો. હવે બહુ પુણ્યશાળી છે, વખત આવી ગયો છે. મહાપુરુષો કહે છે કે વખત આવી ગયો છે, અવસર આવી ગયો છે, અવસર આવી ગયો છે, અપૂરો અવસર આવી ગયો છે. અને એ અવસર જતો રાતમાંથી જતો રહેશે તો પ્રભુ પછી 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 નીકળવું બહુ મુશ્કેલ. બીજી ગતિમાં જે ચડ્યા બહુ નીકળવું મુશ્કેલ, કોઈ નહી ડેટકને કીડીને બિચારાને કોણ ધર્મ સમજાવે, શું કરે, કેવી રીતે નીકળે, ત્યાં કોઈ અવકાશ છે ને. અને પ્રમાદ 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 પ્રમાદ, આજ નહીં કાલે કરું, આજ નહીં કાલે કરું, કાલ આવે નહીં, આંખ મીચાઈ ગઈ બસ અંધારું. તો અહીંયા જિનેશ્વરની વાણી પુણ્યશાળી જીવોને મળે છે. અને એ વાણી મળે, માત્ર વાણી મળે નહી, પણ એ વાણી હેમત છે, પરમ સત્ય છે, અંતરમાં નિર્ધાર થવો જોઈએ. એટલે શ્રદ્ધા થવી જોઈએ કે આ સિવાય બીજું કઈ હોઈ શકે જ નહીં, અને સદગુરુને સંપૂર્ણ શરણાગતિ જ્યાં સુધી આત્મા ના આવે ત્યાં સુધી અમાગ હાથ આવતો નથી. તનસે મનસે ધનસે સબસે સદગુરુ દેવ કી આનસ આત્મ વસી તબ કાર્જ સિદ્ધ પહે અપનો રસ અમૃત પ્રેમ હિ પાવ. તો તન મન ધનથી જ્યાં સુધી સદગુરુ ચરણે ન જાય, સત્પુરુષ મળે તો પણ કૃપાળુ દેવ ટેકાણ લખ્યું છે કે કંચન અને કામિની ઉપર પરમ પ્રેમ આવવા દેતા નથી. તો પરમ પ્રેમ જ્યાં સુધી સદગુરુ ઉપર ના આવે ત્યાં સુધી આપણું કામ થાય નહીં. કેમ કે ક્યાંક ને ક્યાંક સંશય રે, આ હાચો આ ખોટો સંશય રે. તો સદગુરુ મળવા મુશ્કેલ, સદગુરુ ઓળખવા મુશ્કેલ. કેમ? સદગુરુને કોઈ સ્પૃહા હોતી નથી કે ત્યાં તમને આવકાર આપે એવું પણ બને નહીં. અમે લડકચંદ ભાઈ હતા, 34 વર્ષ સુધી એમને સમ્યક દર્શન જોવાની ખબર જ ન પડી. 32 વર્ષની ઉંમરે એમને સમ્યક દર્શન થયેલું, અને 70 વર્ષ સુધી કોઈને ખબર પડવા નથી. બહુ થોડાની ખબર હતી, બહુ થોડા માણસોની ખબર હતી, 5-7-10 મિનિટ. એટલે એમને કોઈ સ્પૃહાઓ હતી નથી કોઈ પણ પ્રકારની. તો કોઈ કાંજી સ્વામી જેવાનો ઉદય હોય એવો તો ધોધમાર બધી વાણી પ્રવાહ પડે, બાકી અમારે નગીનભાઈ જેવા હોય તો બહુ ખબર ન પડે કોણ છે ને કોણ નહીં. એવું તો ઓળખવા બહુ મુશ્કેલ. કેમ કે સત્પુરુષ તો અંતરમાં હોય છે, સત્પુરુષ બાહ્ય ચેષ્ટાથી ખબર ન પડે. અને સત્પુરુષ અનંતકાળથી સત્પુરુષ આપણી પરીક્ષામાં પાસ થયા નથી. આપણી પરીક્ષા બધી બહુ આકરી, એટલે આપણી પરીક્ષામાં કોઈ સત્પુરુષ પાસ થયો નથી. અને જો સત્પુરુષ આપણી પરીક્ષામાં પાસ થયો તો આપણી આ દશા હોત નહીં. આપણે સત્પુરુષને કોઈ દિવસ પાસ જ કર્યા, કારણ આપણી દ્રષ્ટિ ઊંધી હતી. દ્રષ્ટિ આપણી બાહ્ય દ્રષ્ટિ. કાંજી સ્વામી કાંજી સ્વામી મોટરમાં વહે છે, આવે તો શ્રીમદજી તું કે બૈરા છોકરા છે ને વેપાર કરે છે, આમ ને આમ કઈક ને કઈક દૂષણ શોધીને સત્પુરુષથી દૂર જ ભાગ્યો છે આજીવ. અને અનંતકાળથી આપણે કોઈ સત્પુરુષ ને આપણી પરીક્ષામાં આપણું પરીક્ષા જેવી આખરી કોઈ સત્પુરુષ પાસ જ થયો નહીં. સત્પુરુષની ઓળખ કેમ? સત્પુરુષ તો અંતરમાં બિરાજી રહ્યા છે. એમની મનવચન કાયાના યોગો આપણે જોવા જઈએ તો ક્યાં પાર આવે. એટલે કૃપાળુ દેવ કહે છે કે જ્ઞાનીઓનું અંતકરણ જોવું. અંતકરણ જોવાને માટે આપણી યોગ્યતા હોય, અંતર્મુખ જેની દ્રષ્ટિ થોડી થઈ હોય, જેને કષાયો થોડા મંદ પડ્યા હોય, જેને આ તરફનું કંઈક વલણ થયું હોય ને કંઈક વૈરાગ અંતરમાં જાગ્યો હોય, એ સત્પુરુષને ઓળખે. બીજો તો ઓળખે નહીં. એટલે તો કૃપાળુ દેવે વાત કરી દીધી કે જે સત્પુરુષને ઓળખે એ નિયમથી એનો મોક્ષ થાય. સત્પુરુષને ઓળખવા બહુ દુર્લભ છે. જો સત્પુરુષને ઓળખાણ સુલભ હોત તો મોક્ષ સુલભ હોત, એમ લખ્યું છે કૃપાળુ દેવે. ઓળખવા બહુ મુશ્કેલ, અને ઓળખાઈ ગયા કદાચ ભૂલી ચૂકે. શ્રદ્ધા આવી બહુ મુશ્કેલ, આજ્ઞાએ વર્તવું બહુ મુશ્કેલ. પગ દાબે પણ જીભ ઉપર પગ મૂકે, પગ દાબે સત્પુરુષના સત્પુરુષની જીવ ઉપર પગ મૂકે, કામ નહીં આવે. તો આ એક કામ આ મનુષ્ય ભાવમાં થઈ શકે એમ છે, બીજે ક્યાંય થઈ શકે એમ છે નહીં. અને સત્પુરુષની આજ્ઞાએ જ્યાં સુધી આ જીવ ચાલે નહીં ત્યાં સુધી એનું કલ્યાણ થઈ શકે એમ નથી. સત્પુરુષની આજ્ઞાએ જયારે જીવ ચાલે છે ત્યારે પોતાના સ્વરૂપની જરૂર અનુભવે છે, અને જ્યાં સુધી આત્મદર્શન થાય નહીં ત્યાં સુધી ભવનો અંત આવે નહીં. કૃપાળુ દેવ ટેકાણ લખે છે કે આજે કરો, કાલે કરો, લાખ વર્ષે કરો, આ કરે છૂટકો છે, એ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. આત્મજ્ઞાન થાય ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, એની પહેલા કોઈ મોક્ષ માર્ગ છે. અને ત્યાં સુધી જો ના આવીએ તો અનંત સંસાર ઉભો જ છે, તો આ બધો પુરુષાર્થ મનુષ્ય ભાવમાં જ થઈ શકે એમ છે. અને નાની ઉંમરમાં, મોટી ઉંમરે ઠેકાણું નહીં પડે. કેમ કે મોટી ઉંમરે આપણે એમ લાગે કે આ આમ થાય, છોકરા બધા પરણી લે, આ છોકરીઓ વળાવી દઈએ તો પછી શાંતિથી પગ ઉપર પગ ચડાવી ધર્મ કરશું, પણ એવું બનવાનું જ નથી. મોટી ઉંમરે ઉલટી જવાબદારી વધારે, પછી છોકરી પરણી થઈ છોકરીને પછી છોકરીને હોવાળ કરવા બોલાવે, લ્યો પછી કે આ તો ભાણો માંદો થઈ ગયો, પછી કે આ દીકરાને દીકરાને બહુ હોવાળ. અરે અમારે હમણાં એક બેન આવ્યા, હમણાં કાગળ આવ્યો મારા લંડનમાં છે, મારે એક બેન ભાઈ બંધ દીકરી, તો કે ભાઈ હવે આ મજૂરી કરવા જવું છું કે દીકરાની વહુને સુવાડાવવાની છે, આમ લખ્યું ચોખ્ખું મને લખ્યું. તો એવું ચૂકવણી બહુ કરવાની હોય મોટી ઉંમર. આ તો હું એટલા માટે કહું, નાની ઉંમર વાળા, નાની ઉંમરમાં તો તમે સ્વતંત્ર છો, મોટી ઉંમરમાં તો પછી બીજાનો પગ પેસારો થાય. દીકરાને બહુ આવે, બે દીકરા ત્રણ દીકરા બે ત્રણ હોય, એકાદ એવી હોય મુસીબતનો પાર નહીં. તને તને હાચવી, હવે પેલી તને ભેરી થઈને કઈ કામ કરે ને ઘરમાં, પેલી કે પેલું ઓછું કરે, પેલી કે ઓછું કરે, આ જમાદાર મુશ્કેલીનો પાર નહીં. એટલે આપણે માનીએ કે પછી આમ પગ ઉપર પગ ચડાવી નિરાતે ધર્મ કરશું તો એવું કઈ બને એમ છે નહીં. કરવું તો અત્યારથી કરવું પડશે, કેમ કે આમાં ટાઈમ લાગે છે, સમજવું, સાંભળવા મળવું, સમજવું, આચરવું. અનંતકાળના આપણે સંસ્કારો ચાલ્યા આવે છે, એ અનંતકાળના સંસ્કારને આપણે પૂંસવાના છે, એ કોઈ સામાન્ય વાત નથી. તો જે લોકો પાયમાં છે એ બધા નાની ઉંમરે, જેને ચાલુ કર્યું એ પાયમાં છે, મોટી ઉંમરે તો કોક જ. એ પૂરું આરાધા કોઈ સૌભાગભાઈ જેવો તો વાત જુદી છે. બાકી તો શ્રીમદજીના પાસેથી પામેલા ત્રણે ત્રણ 25 વર્ષની ઉંમરના હતા. અંબાલાલભાઈ જયારે શ્રીમદજીના સંસર્ગમાં આવ્યા ત્યારે 21 વર્ષ 22 વર્ષની એમની ઉંમર હતી. કૃપાળુદેવ 23 વર્ષની હતી, એ 2 વર્ષ એનાથી નાના હતા. પછી અમદાવાદવાળા જુઠાભાઈ 20 વર્ષની ઉંમર, 21 વર્ષની ઉંમર એ પાયમાં. લલ્લુજી મુનિ જયારે એમને મળ્યા, કૃપાળુદેવ કહેતા 14 વર્ષ મોટા, 14 વર્ષ મોટા મળ્યા ત્યારે 1923 વર્ષની ઉંમરે, તો એ 37 વર્ષની પ્રથમ મુલાકાત. તો એ વખતે તો લલ્લુજી મુનિ દીક્ષા લઈ લીધેલી, 30 વર્ષની ઉંમરે દીક્ષા લઈ લીધી. તો એટલે નાની ઉંમરની અંદર જ આ કામ થઈ શકે, કેમ કે આને માટે ટાઈમ લાગે છે. અને ખબર નથી 60 વર્ષના થાઉં 55 ક્યારે આંખ બંધ થશે એની કઈ થોડી ખબર છે, ગેરંટી થોડી છે, કોઈની ગેરંટી નથી, કોઈ ઉંમરે ગેરંટી નથી. કોઈ એમ કહે છે કે પાત્રીને 55 વર્ષ પહેલા, હા એવી ગેરંટી હોય કે ભાઈ 70 વર્ષ સુધી તો કઈ વાંધો નથી, તો આપણે થોડી આળસ કરીએ તો વાંધો નહીં, પણ એવી તો કોઈ ગેરંટી ક્યાં હોય આપી નથી. તો જયારે અવસર મેળવ છે અને મનુષ્ય ભાવ છે તો ભગવાનના મંદિરમાં જવાનું પ્રવેશ દ્વાર છે, એ પ્રવેશ દ્વાર વિના ભગવાનના મંદિરમાં જઈ શકાતું નથી. ભગવાનનું મંદિર તો અહીંયા છે, અહીં જવું છે તો આ જોઈશે. ભગવાનના મંદિરનો આ પ્રવેશ દ્વાર છે, આપણે બધાને મળેલું છે. અને હવે ફક્ત એક જ એક સ્ટેપ, વન સ્ટેપ મોર, અને આપણે ભગવાનના મંદિરમાં છે. તો હવે ચૂકી જઈશું, પછી ખબર નથી, પછી ખબર નથી ક્યારે મનુષ્ય ભાવ મળશે આપણે. કેમ બધા મહાપુરુષોએ જગતના બધા શાસ્ત્રો જ્યાં જાઓ ત્યાં બધા દર્શનો એક જ વાત કરી છે, બધાએ મનુષ્ય ભાવની દુર્લભતા કહી છે. અને જોઈ છે એમ જ એની સંખ્યા બહુ ઓછી છે, અલ્પ છે. તો જે આપણે સામગ્રી મળી છે તો આમાં એમ કહ્યું છે કે પુણ્યથી ભગવાનની વાણી સાંભળવા મળે, કા તીવ્ર પાપાનુબંધી પુણ્યવાળાને તો નહીં, એ તો આમ જ દોડતો હોય એને જ નહીં, તો જેને આ સાંભળવા મળે છે, સાંભળે, વિચારે, નક્કી કરે, એ બધું પુરુષાર્થને કરવો પડશે. માત્ર સાંભળે પાર આવે એવું નથી, સાંભળવા પછી પણ સાંભળવા જ ન પડે તો આગળ શું કરવાનું છે. તો તીર્થંકર દેવાદિ દેવ જેવા સમર્થ ગુરુ આપણે મળ્યા છે, એની પરંપરાથી થયેલા બધા મહાન આચાર્યોના શાસ્ત્રો આપણે મળ્યા છે, અને સત્પુરુષનો યોગ પણ મળી શકે એવી હજુ સ્થિતિ છે. ભલે ક્વચિત બને છે, પણ છે શક્યતા. તો આ વખતે આપણે આ કામ કરવું જોઈએ. તને વાત કરી છે, ટીકાકાર કહે છે કે ટીકા કરે સમ્યક દર્શન અધિન સ્વર્ગ આદિનું સાધન. સમ્યક દર્શન તે તો આત્માનું પ્રણામ છે અને તે નિશ્ચિત સમ્યક્ત છે અને તે મોક્ષનું સાધન છે. અરહંત ભગવંતોને જે કઈ બધી ક્રિયાઓ છે તે બધી ઉદય છે, કોઈ ઈચ્છા નથી. એટલે એ લખે છે કે અરહંત ભગવંતોને તે કાળે ઉભા રહેવું, બેસવું, વિહાર કરવો અને ધર્મ ઉપદેશ આપવો એ તો સ્વાભાવિક છે, પ્રયત્નો વિના જ છે એમ ત્યાં કહ્યું છે. અને મોહ ઉદયપૂર્વક નહીં હોવાથી તે ક્રિયા વિશેષો ક્રિયાફળભૂત બંધનના કારણો એમને થતા નથી. તો અહીં એ વાત કરી કે દિવ્ય ધ્વનિ આપ્ત પુરુષો શા માટે ઉપદેશ આપે છે, વિતરાગ છે છતાં એમને પૂર્વે આ પ્રકારનું કર્મ તીર્થંકર નામકરણ બાંધ્યું છે એટલે આપે છે. અને હવે શાસ્ત્ર કેવું છે કે જે આપ્ત પુરુષ દ્વારા કહેવાયેલું હોય તે હવે પેલા સદદેવ એટલે સદગુરુનું સદદેવનું લક્ષણ બતાવ્યું, સદગુરુનું લક્ષણ બતાવ્યું, હવે સશાસ્ત્ર કેવા હોય એનું લક્ષણ હવે બતાવશે. શ્લોક 9મા શ્લોકમાં શાસ્ત્રનું સ્વરૂપ કેવું જોઈએ. પેલામાં શું, આગલા બે શ્લોકમાં શું કહ્યું કે આપ્ત પુરુષનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. હવે કેમ કે સમ્યક દર્શનની જ્યાં વ્યાખ્યા કરી ત્યાં તમને એ વાત કરી હતી કે આપ્ત પુરુષ, સદગુરુ અને સશાસ્ત્ર એનું શ્રદ્ધાંતે સમ્યક દર્શન છે. હવે એ ત્રણની અંદર બધા નવ તત્વોનું બધું આવી જાય છે. તો હવે શાસ્ત્ર કયા શાસ્ત્રને શાસ્ત્ર કહેવાય, પેલી તો આપણે નક્કી કર્યું ભાઈ આપ્ત કોને કહેવાય. આપ્ત એટલે પૂર્ણ, જેને જ્ઞાન છે, જે સર્વજ્ઞ છે, જે પૂર્ણ વિતરાગતા જેનામાં છે અને જેનો ઉપદેશ જગતના જીવોને હિતકારક અને કલ્યાણકારક છે. હવે આ શ્લોકની અંદર આગમ આપણે જે આગમ છે આગમ શાસ્ત્ર, અગર શાસ્ત્ર કહો આગમ કહો, એનું સ્વરૂપ કેવું છે, કોને સાચા શાસ્ત્ર કહેવાય અને કેવા શાસ્ત્રનો ની શ્રદ્ધા કરી હોય તો આપણે સાચા શાસ્ત્રની શ્રદ્ધા કરી કહેવાય. કે છે કે આપ્ત ઉપગ્નમ અનઉલ્લંઘ્યમ દષ્ટેદ વિરોધિકમ તત્વ ઉપદેશ કુત્સાર્વમ શાસ્ત્રમ કા પથ ઘટ્ટનમ. હવે એનો અર્થ કે શાસ્ત્રનું લક્ષણ શું, શાસ્ત્રમાં આટલો આ વાત હોય તો જ એને શાસ્ત્ર કહેવાય. એક તો આપ્તનું કહેલું એટલે કે જે પૂર્ણ, જેને પૂર્ણ જ્ઞાન છે, જે પૂર્ણ વિતરાગ છે એવાનું કહેલું. બીજું ઇન્દ્રાદી દેવો દ્વારા અલંગનીય હોય અર્થાત ગ્રહણ કરવા યોગ્ય હોય અથવા અન્ય વાદીઓ દ્વારા જેનું ખંડન થઈ શકે તેવું ન હોય. એટલે કે આ શાસ્ત્ર એવા છે કે જેને સત્યનું શોધન કરવું છે, એ જે સત્યનો ઉપાસક છે એ તો કોઈ દિવસ આ શાસ્ત્રનું ખંડન કરે જ નહીં, પણ જેને કોઈ પ્રકારનો અભિનવસ હોય તો જૈન દર્શનનું પણ ખંડન કરે. જૈન દર્શનનું ખંડન ઘણા કર્યું છે, પણ એ તો કોઈને કોઈ મત, પોતાનો મત એ સાચો છે એવું જાળવી રાખવા માટે લોકોએ ખંડન કર્યું છે. બૌદ્ધે ખંડન કર્યું છે, શંકરાચાર્ય આદિ બધાએ ખંડન કર્યું છે, પણ ખરેખર સત્યનો સંશોધક છે એ જૈન દર્શનને ખંડન કરે નહીં. એટલે કોઈ વાદી દ્વારા એનો ખંડન થઈ શકે એમ નથી, કેમકે આપતાના વચન છે એટલે એમાં કોઈ વસ્તુ ખંડન થઈ શકે નહીં. પૂર્ણ સત્ય એમાં ભરેલું હોય છે. અને બીજું, પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણોથી વિરોધ રહિત હોય છે. આપણે ત્યાં જ્યારે શાસ્ત્રની વાત આવે તે વખતે બે પ્રમાણો દ્વારા એની યથાર્થતા, ખરેખર તો શાસ્ત્ર તો પરોક્ષ પ્રમાણ છે, શાસ્ત્ર કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી. એક પ્રમાણ, જે પાંચ પ્રકારના પ્રમાણ છે એમાં એક આગમ પ્રમાણ પણ લેવામાં આવ્યું છે પરોક્ષ પ્રમાણની અંદર. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રકારના પ્રમાણ છે. એ પ્રમાણમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, અનુમાન, તર્ક અને આગમ, આ પાંચ પરોક્ષ પ્રમાણ છે. તો આ પ્રમાણ પ્રમાણથી અબાધિત, પ્રત્યક્ષ અને જે કંઈ શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રત્યક્ષ પ્રમાણથી પણ અબાધિત છે, એટલે કે અનુભવ દ્વારા જ કહેવામાં આવેલું હોય છે. તો પ્રત્યક્ષ જે અનુભવ થયો છે જેને, એ અનુભવ આમાં છે અને પૂર્ણ જ્ઞાની ના વચનો હોવાથી એની અંદર પ્રમાણની વિરુદ્ધ કોઈ વસ્તુઓ આવતી નથી, એટલે પ્રમાણથી અવિરુદ્ધ છે. દરેકે દરેક દર્શનની અંદર આખું એક ન્યાયશાસ્ત્ર હોય છે. એ દરેકે દરેક ન્યાય પોતપોતાનું ન્યાયશાસ્ત્ર હોય છે. જૈનને પણ પોતાનું ન્યાયશાસ્ત્ર છે. એ ન્યાયશાસ્ત્રની અંદર આખો ન્યાયના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે અને એની અંદર આ પ્રમાણ આદિ બધા વિષયો ચર્ચવામાં આવ્યા છે. તો ભગવાન લખો કહ્યું, પ્રત્યક્ષ એટલે આપણે ત્યાં પ્રમાણની અંદર પછી નયનું સ્વરૂપ પણ આવે, નય છે પ્રમાણનો અંશ છે. તો જે ન્યાય સંગત વાત હોય, પ્રમાણ સંગત વાત છે આની અંદર, માટે જૈન શાસ્ત્રો અને જૈન દર્શન શાસ્ત્રો છે એ સ્યાદવાદ જેનથી હંમેશા મુદ્રિત છે, એટલે કે ત્યાં અપેક્ષિત કથનો છે, નિરપેક્ષ કથન જૈન દર્શનમાં નથી. એક મોટી મોટી એની ખૂબી છે. જૈન દર્શનની અંદર બધા પ્રમાણસર અપેક્ષિત કથનો છે, અપેક્ષા રાખીને બધા કથનો કરવામાં આવ્યા છે, કોઈ એકાંતવાદનું ક્યાંય કથન છે નહીં. અને અહીં તો એ બીજી વાત કરી કે પાછું શું કે યથાર્થ સાર તત્વ યા વસ્તુ સ્વરૂપનો ઉપદેશ કરવા વાળું હોય. શાસ્ત્રના લક્ષણોની વાત ચાલે છે કે શાસ્ત્ર કેવું હોય, તો શાસ્ત્રમાં સાત તત્વો, જગતમાં સાત તત્વો છે, આઠમું તત્વ ક્યાંય છે જ નહીં. યા વસ્તુ સ્વરૂપ, જગતના જે કંઈ પદાર્થ, સાત તત્વો જગતના પદાર્થોનું જ વર્ણન છે, એનું યથાર્થ વર્ણન હોય, એટલે દર્શનો ભિન્ન ભિન્ન જે પડ્યા છે એનું મુખ્ય કારણ આ છે કે તત્વની અંદર ભેદ છે. ઉદ્દેશાત્મકવાદમાં કોઈ ભેદ હોતો નથી, પણ જે તત્વની જે માન્યતા છે એમાં ભેદ હોય છે. તો સર્વજ્ઞ જે તત્વો કયા છે એ પૂર્ણ યથાર્થ છે. એટલે કે ભગવાને કહ્યું કે જગતમાં છ દ્રવ્યો છે અને સાત તત્વો, અગર તો નવ તત્વો, એ નવ તત્વ છે એ યથાર્થ જગતના સ્વરૂપ આખું બતાવે. જગતનું સ્વરૂપ જે બતાવ્યું છે આખું, કે ભાઈ જગતની અંદર છ જ તત્વો છે, બીજું સાતમું કોઈ તત્વ છે, એના મુખ્ય પેટા પર બે કર્યા કે જીવ ને અજીવ, અને જીવ અને અજીવ એના બેના સંયોગથી પુણ્ય પાપ આશ્ર સુવર નિજરા બંધને મોક્ષ એ તત્વો થયા. તો એનું યથાર્થ સ્વરૂપ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. કોઈ કહે કે આ જે ભાવ બતાવ, તમે નવ તત્વમાંથી દસમું તત્વ કોઈ બતાવી શકે એમ નથી જગતમાં. કોઈ પણ વસ્તુ કોઈ પણ રીતે આપણે વિચાર કરીએ તો નહીં મળે, કેમ કે જેટલા જીવના ભાવો છે બધા ભાવો આ તત્વોમાં સમાઈ જાય છે. આ સિવાય બીજો કોઈ ભાવ જીવ કરી શકે એમ જ નથી. એટલે યથાર્થ તત્વનું જેમાં નિરૂપણ કર્યું છે આપણા શાસ્ત્રમાં, યથાર્થ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને સર્વ જીવોનું હિતકારક હોય, મિથ્યાત્વાદી કુમાર્ગનું નિરાકરણ કરવા વાળું હોય તે સશાસ્ત્ર છે. જે મિથ્યાશાસ્ત્રો છે જગતના એનું યથાર્થ નિરાકરણ કરે કે ભાઈ આમાં સત્ય નથી, આમાં આટલી એટલી ઠેકાણે ભૂલ છે. પણ એ કઈ એમ કે અમારા શાસ્ત્રો સાચા છે એ ન્યાય નહીં, સત્ય આમાં છે એ ન્યાય, બીજા દર્શનોમાં ક્યાં ક્યાં ભૂલ છે એ બધી વાતો પણ જૈન શાસ્ત્રમાં બીજા દર્શનોના ખંડનની એટલે યથાર્થની એ વાતો પણ આવે નાવાય એમ નહીં. એટલે એ વાત કહ્યું કે મિથ્યાત્વ કુમારનું નિરાકરણ કરવા વાળું હોય તે સશાસ્ત્ર છે. તો આ સશાસ્ત્રનું લક્ષણ આપ્યું, સર્વ જીવોને હિતકારક હોય. બીજું શું છે કે આપણે ત્યાં ધર્મનું લક્ષણ શું, ધર્મના લક્ષણમાં ધર્મને વ્યાખ્યા અનેક રીતે કરવામાં આવે. ધર્મ કે અહિંસા મૂળ ધર્મ, અહિંસા ધર્મની વ્યાખ્યા એવી છે કે અહિંસા મૂળ ધર્મ, જેમાં પૂર્ણ અહિંસા પડાય છે એવો જૈન દર્શન છે. પૂર્ણ અહિંસા એટલે સ્વ અને પરની બે નહીં આવી જાય, માત્ર પરની દયા પડે જૈન ધર્મ નથી, પણ પોતાની દયા ભૂલી જાય તો કામ પોતે આવી જાય ને, બધાની દયા પોતાની, પણ પોતાની દયા જીવ ચૂકી જાય, પારકી દયા કરે, પણ પોતાની દયા પોતાના સ્વરૂપનું પડે પડે જે ઘાત કરી રહ્યો છે એને ખબર નથી. તો ધર્મ કયો છે કે અહિંસા મૂળ. પછી એ ધર્મે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મ એ પ્રમાણે પણ વ્યાખ્યા કરી હોય, ક્યાંય દસ લક્ષણ ધર્મ એ પ્રમાણે પણ વ્યાખ્યા કરી હોય. તો આ બધા ગુણો એ શાસ્ત્રમાં હોય. મૂળ તો જૈન દર્શનનું મૂળ પ્રયોજન વિતરાગતા છે. તો એના બધા કથનો વિતરાગતાને અનુરૂપ જ હોય, કોઈ પણ ઠેકાણે રાગ પોષક કથન જૈન દર્શનમાં હોય નહીં. જૈન દર્શનની કથાઓની અંદર આવે બધી વાતોનું વર્ણન, બધી વાતોનું આવે, કેમ કે રાજાના મહેલનું વર્ણન કર્યું હોય કે રાજાના શરીરનું વર્ણન કર્યું હોય, એ બધાની અંદર વર્ણન જે વખતે આવે તો જેમ હોય એમ જ આવે. પણ એ બધાનો ઉદ્દેશ કથા કરીને ઉદ્દેશ તો વિતરાગતા જ છે, બીજો કોઈ ઉદ્દેશ જૈન શાસ્ત્રોનો નથી. તો અહીંયા એ વાત કરી કે કેવા શાસ્ત્ર હોય, તો શાસ્ત્રના અહીં લક્ષણ બતાવ્યા. તો સાત મુખ્યત્વ આમાં છ લક્ષણ બતાવ્યા છે કે આપ્તનું એટલે સાચા દેવનું કહેલું તેવી તેમની દેવધનુ અનુસાર હોય, જેનું ખંડન ન થઈ શકે અગર તે ન્યાયથી યુક્ત હોય. આપણે ત્યાં જૈન દર્શનમાં એક વાત છે, કોઈ અંધશ્રદ્ધાને સ્થાન નથી. જૈન દર્શનનો સ્વીકાર કરવો હોય તો બરાબર એનો અભ્યાસ કરી અને બુદ્ધિથી તત્વની દ્રષ્ટિએ બરાબર આપણે બેસવું જોઈએ, એનું સ્વરૂપ સમજાવવું જોઈએ અને એની પરીક્ષા કરીને સ્વીકાર કરવાનો કહ્યું છે. પરીક્ષા વિના કોઈ જૈન દર્શન કશું સ્વીકાર કરવાનું કહ્યું નથી. જૈન ધર્મ છે એ સારામાં સારો છે, જૈન ધર્મ છે જો માટે સારામાં સારો છે એવું કઈ છે જ નહીં. પણ બીજા દર્શનો જે કઈ છે એ બીજા દર્શનોમાં ક્યાં ક્યાં ખામી છે એ આપણે પોતાએ જોવું જોઈએ કે ભાઈ બીજા દર્શનોમાં શું ભાઈ વાંધો નહીં, જૈન દર્શન વધારે સારું કે ભાઈ, એ બધાનો કમ્પેરેટિવ અભ્યાસ કરવો જોઈએ. એનો મધ્યસ્થતાથી અભ્યાસ કરવાની વાત છે. જો મધ્યસ્થતા વિના અભ્યાસ કરવાની વાત નહીં, તો હું જૈન કુળમાં જન્મ માટે સાચું એવી વાત નથી. જૈન કુળમાં જન્મ માટે સાચું એવી વાત નથી. તો જૈન શાસ્ત્ર કેવા હોય, જૈનોના શાસ્ત્ર કેવા હોય એનું અત્યારે વર્ણન ચાલે છે. કોઈ જૈનની અંદર માત્ર જૈનના છે એટલે સાચા છે એ બધી વાતો યથાર્થ નથી. જૈન દર્શન સાચું છે તો બીજા દર્શનો પણ મધ્યસ્થતાથી આપણે વિચાર કરીને નિર્ણય કરવાનો છે. હું જૈનમાં જૈનમાં છું માટે જૈન દર્શન સાચું છે એ જૈન દર્શનને માન્ય નથી. જૈન દર્શનને પરીક્ષા કરવી જોઈએ. કૃપાળુદેવે પત્રમાં લખ્યું છે કે તમે બધા અમારી ઉપર આટલો બધો ભાવ રાખો છો પણ તમે અમારી પરીક્ષા કરીને આ બધું કરજો. એવું એક પત્ર લખ, ત્રિભુવનભાઈને એક પત્ર લખ્યું ખંભાત. તો આપણે સદગુરુ તરીકે જેનો સ્વીકાર કરીએ એની આપણે પરીક્ષા કરીને સ્વીકાર. આ તો જૈન દર્શન છે, ગુણ પ્રધાન દર્શન છે, એને કોઈ અંધશ્રદ્ધા હતી કોઈ પણ પ્રકારનું ક્યાંય સ્થાન છે જ નહીં. તો જૈન દર્શન ઉત્કૃષ્ટ છે એવો નિર્ણય બીજા દર્શનનો મધ્યસ્થ દ્રષ્ટિ અભ્યાસ કરીને આપણે કરવો જોઈએ. અને જૈન દર્શન સાચું છે એના તત્વોનો અભ્યાસ કરીને નિર્ણય કરીને પછી એનો સ્વીકાર કરવાનું કહ્યું છે. અને તો બધા દર્શનો પોતપોતાના શાસ્ત્ર ઉત્કૃષ્ટ જ કહે છે. કોઈ એમ નથી કહેતું કે અમારો ધર્મ છે એ બી તમારા કરતા અમારો હાચા માચો અમારો જ છે. તો એની અંદરથી આપણે નિર્ણય કરવો જ જોઈએ. તો એ નિર્ણય કેવી રીતે થાય? તો કૃપાળુદેવ બહુ પત્રમાં લખ્યું છે કે ભાઈ આવો નિર્ણય કરવાને માટેના જીવો બહુ ઓછા હોય છે. પણ દસમી ગાથા ની અંદર, દસમી ગાથા આત્મસ્થિતિમાં એની અંદર એના અર્થો કર્યા છે. તો અર્થમાં એક વાક્ય લખેલું છે કે છ દર્શન અવિરોધ પ્રમાણે જાણે. સદગુરુના લક્ષણની અંદર એમ કહ્યું છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રભુ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. તો પરમ શ્રુતનું લક્ષણમાં આ વાત બતાવી છે કે છ દર્શન અવિરોધ પ્રમાણે જાણે. આ અર્થ અંબાલાલભાઈએ કરેલા, અને અંબાલાલભાઈએ જે અર્થ કરેલા એને કૃપાળુદેવે સત્ય છે એવી છાપ મારી. એટલે કે આપણે ત્યાં કોઈ પણ બીજું દર્શન જુઠ્ઠું છે વિરોધ કરવા માટે એ વાતો નથી કરી, પણ એનો અભ્યાસ બરાબર કરીને સત્ય દર્શન શું છે એનો આપણે નિર્ણય કરવો પડે. અને એવો નિર્ણય નહીં કરીએ તો શું થશે કે કોઈ વધારે બીજો હારો બોલવા વાળો હોય છે તમે ફરી જાઓ. તો પુરુષ પ્રમાણ વચન પ્રમાણ કે ભાઈ તીર્થંકરે કહ્યું છે, વિતરાગે કહ્યું છે, માટે અમને માન્ય છે. અમારે એનું કઈ બીજું પરીક્ષા કરવી નથી. તું ધર્મનો સ્વીકાર સાચા ધર્મનો નહીં કરી શકે. મોક્ષમાં પ્રકાશની ગત પંદર ટોરંબલજીએ એક વાત લીધી છે. ત્યાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હવે વિતરાગ પરમાત્મા કહે છે તો હવે એના વચનની અમારે શંકા કેવી, શંકા શા માટે અમારે કરવી જોઈએ? વચન પુરુષ પ્રમાણ, જ્યાં પુરુષ જ પ્રમાણ છે, વિતરાગ છે, પૂર્ણ છે, સર્વજ્ઞ છે, તો એના વચન અમારે એમને એમ અંગીકાર કરી લઈએ તો અમને વાંધો શું? તો કે ના, કારણ કે જે કઈ શાસ્ત્રમાં કહ્યું છે એ તો માર્ગ કયો છે એનો મર્મ તો શ્રી કૃષ્ણ અંતરમાં હોય છે. તો એ જે માર્ગ કયો છે તો વચનમાં કયો છે? શાસ્ત્રો બધા વચનની અંદર કયા છે સર? તો એ વચનની આપણે યથાર્થ પરીક્ષા ન હોય તો કોઈ વધારે બુદ્ધિશાળી માણસ હોય તો એ આવીને તમને બીજી રીતે ન્યાયથી વાતો કરશે તો તમે ફરી જશો. કોઈ કહેશે કે અમારે આવે ત્યાં અમે તો હોસ્પિટલ ખરી ને, હોસ્પિટલની તો બહુ દર્દીઓ આવે, તમારે તો જાત જાતના બધા દર્શનો વાળા આવે. તે ઘોરી આવી તમારા મારી પુત્ર વધુ છે એને કે અમારા એમ કે મુલ્લાજી છે તે એટલા બધા એમ કે છે કે તમે એને માનો તો તમારું કલ્યાણ થઈ જશે. એટલે કે બધા એને એમ જ છે કે અમારું છે સાચું, કેમ કે પરીક્ષા નહીં ને. તો આપણે જૈન દર્શન પરીક્ષા કરીને જૈન દર્શન સ્વીકારવાનું કહ્યું છે. કૃપાળુદેવ કે ભાઈ અમારી પરીક્ષા કરજો તમે, એમ પત્રમાં લખ્યું છે. ભાઈ એક પત્રમાં લખ્યું છે અમારી પરીક્ષા કરજો તમે, અમારો સ્વીકાર એમને તમારે કરવાનો નથી. ગુરુ તરીકે જો એમને સ્વીકાર કર્યો હશો તો તમે કોઈ બીજો કોઈ આવશે ને કોઈ જણા થોડીક વસ્તુ બતાવશે એવી તમને ચમત્કારની, તો તમે પાછા ભૂલવામાં પડી જશો કે ના એની. તો જૈન દર્શન ની અંદર આ વાતો બહુ કરવામાં આવી છે. બીજી ઠેકાણે આ બધી વાતો આવી નથી કરવામાં. બીજી બધા એમ કે અમે સાચા જ છીએ વાત. જૈન દર્શન પરીક્ષા કરીને કરવાનું, કેમ ગુણ પ્રધાન જ દર્શન છે. અહીં ગુણોને માન છે, નામને કોઈને માન નથી. અમારે તો જે અરિયંત એટલે જે રાગ અને દ્વેષથી રહીત એ અરિયંત, પછી એનું નામ ગમે હોય અમારી સાથે કઈ સંબંધ છે નહીં. અમારે તો વિતરાગ જે છે એ જ અમારા પરમાત્મા છે, જે સર્વજ્ઞ છે. પછી એનું નામ એની સાથે અમારે કઈ સંબંધ જ નથી. પંચ પરમેશ્વરની અંદર પણ શું છે કે અમારા સાધુ, અમારા સાધુ આ પ્રમાણે 28 મૂળ ગુણ વાળા હોય અને આ પ્રમાણે એને ત્રણ કષાયનો અભાવ હોવો જોઈએ, જે આત્મામાં નિમગ્ન હોય, એને જ અમે સાધુ કહીએ છીએ. બીજા કઈ અમે સાધુ, પછી એ કોણ છે કઈ જ્ઞાતિનો છે શું છે એની સાથે અમારે કાંઈ સંબંધ નથી. આટલા ગુણો હોવા જોઈએ તો જૈન દર્શન તો ગુણ પ્રધાન આખું દર્શન છે. બહુ મધ્યસ્થતાથી આ વાતો કરી છે એટલે કહ્યું ને સટસ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ એ સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ. તો શ્રીમદજી આ છ પદ, આ છ પદમાં બધા દર્શનનો સમાય જાય છે. તો એ છ પદનો યથાર્થ વિવેક કોઈના માં ક્યાંય હોય તો એ જૈન દર્શનની અંદર છે. માટે એમને કહ્યું કે અમે આ છ પદ દ્વારા અમે તો બધા દર્શનને સમજાવી મૂળ તો આ જૈન દર્શન છે એમાં પણ બધા સમાઈ જશે. પણ પછી કોઈને એમ પ્રશ્ન એવો પણ થાય કે જૈન દર્શનમાં બધા દર્શન સમાઈ જાય તો એ દર્શન અમે સત્ય કહીને તમને શું વાંધો છે, જૈન દર્શનનો અંક તો છે ને. તો આનંદજી મહારાજશ્રી એની 24મી વાત કરી છે કે જિન દર્શન સટ દર્શન જિન અંગ ભણી છે, છે છ દર્શન જિનના અંગ જ છે એ વાત કરી છે. અને પછી તો એમને વિસ્તારથી વર્ણન કર્યું છે કે સાંખ્ય દર્શન કોને કેવું, ચારવાકને એમને સત્ય મન ચારવાકને પેટની નિશાની આપી છે. તો છ છ દર્શન જિનના અંગ છે તો પછી એને આપણે સાચા માનવા, ના એમ નથી. બીજા દર્શનો અંગ છે, અંગી નથી. અંગી તો જૈન દર્શન છે, અંગી જૈન દર્શન છે, અંગ બીજા દર્શનો છે. તો એક અંગ એમ કે હું સર્વતા સાચો છું કે ના ભાઈ, અમારી અપેક્ષાપૂર્વક તું સાચો છો, તું સર્વતા સાચો અમે તેને માનતા નથી. અમે તો તને અપેક્ષાપૂર્વક સાચું માનીએ છીએ, સર્વથા અમે તને સાચા માનતા નથી. સર્વતા સાચું તો એક જૈન દર્શન જ છે. કોઈ કે આત્મા નિત્ય છે તો કે ભાઈ અમને માન્ય છે. કોઈ કે આત્મા અનિત્ય છે, બૌદ્ધ દર્શન કે આત્મા નિત્ય છે, સાંખ્ય દર્શન કે આત્મા નિત્ય છે તો કે અમને માન્ય છે. પણ અપેક્ષા છે, તું કે સર્વતા નિત્ય જ આત્મા છે એ અમને માન્ય નથી. તો એક અંગ પૂર્ણ નથી એટલે જૈન દર્શન પૂર્ણ છે. કારણ કે દરેકે જૈન દર્શન બીજા દર્શનની અપેક્ષા એ સ્વીકાર કરે છે, પણ જેટલું સત્ય છે એટલો સ્વીકાર કરે છે. સમગ્ર દર્શન એક દર્શન સાચા તરીકે સ્વીકાર નથી કરતું, પણ તારામાં આટલું સત્ય છે, આ સત્યનો અંશ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ. બાકી જે અસત્ય છે ને તમે અસત્ય જ માનીએ છીએ. એટલે કૃપાળુદેવે વાત કરી કે ભાઈ સમદર્શિતા, કહ્યું ને સમદર્શિતા ગુરુનું લક્ષણ કહ્યું આત્મજ્ઞાન. પણ સમ્યક દ્રષ્ટિ અંગ બધા સરખા છે એવો અર્થ નથી લેવાનો. સમ્યક પછી બહુ વિસ્તારથી વર્ણન કર્યું, સમ્યક દ્રષ્ટિ હોય એ સુગુરુ ને સુગુરુ કહે, કુગુરુ ને કુગુરુ, ધર્મ ને ધર્મ કહે, અધર્મ ને અધર્મ કહે, હીરા ને હીરો કહે, કાચ ને કાચ કહે, એ સમદર્શિતા છે. વસ્તુ જેમ છે તેમ જોવું. સમદર્શિત બધા હરખા, સોનું હરખું પિત્તળ હરખું એવું છે નહી. એટલે છ દર્શનો ને કૃપાદા બહુ સ્પષ્ટ વાત કરી છે. એમને તો બહુ માર્મિક વચનો હોય છે. તમને એમ લખ્યું છે કે કોઈ દર્શન અસત્ય નથી, બધા બધા માર્મિક વચન હોય છે કૃપાળુદેવ. અને પછી જયારે વાત કરી મોક્ષ માળાની ત્યારે કહ્યું કે નિશ્ચિત તો આ એક સત્ય દર્શન છે. એક જ વાક્ય લખ્યું છે. આ તો બધું સૂક્ષ્મ સૂક્ષ્મ ઘણી વાતો હોય છે, છતાં એમ લખ્યું કોઈ દર્શન અસત્ય નથી. એટલે કે અમે સર્વથા કોઈને અસત્ય માનતા, જેટલો અંશ સત્યનો એમાં છે એટલો અમે સ્વીકાર કરીએ છીએ. આ જૈન દર્શનની મધ્યસ્થતા છે. એટલે જ જે જૈન દર્શન યથા સમજે છે એને બીજા પ્રત્યે દ્વેષ નહીં, એ મધ્યસ્થ રહેશે.
પછી પોતે અમુક જગ્યાએ એમ પણ કહે છે ને હું કહું છું તે સત્ય નહીં, જે સત્ય છે સત્ય છે.
કેમ કે સત્ય સત્ય જ એનું કારણ કે આમાં સત્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જૈન દર્શન એટલે સત્ય દર્શન. જૈન દર્શન કોઈ વાળો આતે એવું કઈ છે જ નહીં. જૈન દર્શન કોઈ વાળો નથી, કોઈ સંપ્રદાય નથી. જૈન દર્શન એ સનાતન સત્ય દર્શન જેમાં માત્ર સત્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને અતિ ગંભીર ભાવો જૈન દર્શન, અનંત અનંત ભાવ, ભેદથી ભરેલી ભલી અનંત અનંત, નય નિક્ષેપે વ્યાખ્યાન, સકળ જગત હિત કારણી હરિણી ધારણી ભવાબ્ધિ મોક્ષા, એવી જિનેશ્વરની વાણી સમજવી બહુ દુર્ગમ છે. જાણી તેને જાણી છે જેન પ્રવચન દુર્ગમ્યતા થા કે અતિ મતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાણ. જૈન દર્શન સમજવું સહેલી વાત નથી. જૈન દર્શન સમજવા માટે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે છે, સદગુરુનું શરણ રહેવું પડે છે. એવા જ્ઞાની ગુરુના શરણે જૈન દર્શન સમજાય. બાકી જૈન દર્શન સમજાવવું મુશ્કેલ છે, દુર્ગમ્ય છે. કેમ કે વસ્તુ સ્વરૂપ જ એવું દુર્ગમ્ય છે, અને સમગ્ર વસ્તુ સ્વરૂપને દર્શાવનારું એક જૈન દર્શન યથાર્થ હોવાથી એને સમજવું પણ દુષ્કર છે. વર્તમાનમાં જે કઈ ચાલી રહ્યું છે એ તો બધી બાહ્ય ક્રિયામાં બધો ધર્મ માયા ગયો છે, અને આખો આત્મા ભૂલાઈ ગયો છે. મર્મ સત્પુરુષના અંતરમાં રહ્યો છે. શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, મર્મ તો કયો નથી. એ સદગુરુ પાસેથી મર્મ મળે, બીજા કોઈ પાસેથી મર્મ મળી શકે એમ છે. અને એ મર્મ બાકી રહી ગયો, અને બાહ્ય ક્રિયાની અંદર ધર્મ જૈન દર્શન અત્યારે મનાઈ ગયો છે. કાળ એવો હિન છે, એટલે આવું બનવાનું. તીર્થંકરનો અભાવ, જ્ઞાની ક્વચિત મળે, અને એ જ્ઞાની પાછા બિલકુલ ઈચ્છા રહિત હોય, કોઈની પડી ન હોય, એને કાંઈ પડી ન હોય, બહાર આવવાની આ આવવાની તે આવવાની કોઈ નહીં, તો શાંતિથી પોતાના બેઠા હોય, કોક આવે ને બોલાઈ ગયું તો બોલી ગયા વચન. કોક એવો હોય, કોઈ કે કાનજી સ્વામી જેવો કોઈનો ઉદય એવો તીવ્ર હોય, તો આ પ્રમાણે વાત વિસ્તારથી ઘણી કરે. બાકી તો બધા કૃપાળુ દેવ હતા, એ પણ ક્યાં કોઈ જાહેર પ્રવચન આપ્યું નથી એમને કોઈ. એ બે ચાર પાંચ દસ પંદર ભેરા થયા અને વાતો કરે, પછી ઘણા માણસો ભેરા થયેલા ભાગી જાય. ઘણા માણસો ભેરા થાય એટલે કે હવે બહુ એમ કે સંઘ ઘણો વધી ગયો છે, એટલે હવે જતા રહીએ છીએ. એટલે જ્ઞાની એમ તો નિરક એને કઈ ઈચ્છા વિતરાકતા પ્રત્યે જ એમનું લક્ષ હોવાથી કઈ નહીં ભાવ આવે, પણ છતાં એ ભાવના પણ પોતે દ્રષ્ટા હોય છે. એટલે એનો સંઘ મળવું મુશ્કેલ, લાગાવે તો બોલે, લાગાવે તો ના બોલે. કૃપાળુ દેવા હતા, કોઈક વખતે એવું બનતું કે ભોજ ચાલે આઠ વાગ્યાથી ચાલુ થઈ જાય, હવે પાંચ વાગ્યા સુધી ચાલે, અને કોઈ કોઈ બેઠા હોય ચાર કલાક બેસી રહ્યો, એક શબ્દ બોલે નહીં. તો લોકોને આવી વસ્તુ ક્યાંથી ગમે, રવાના થાય લોકો. એટલે નાનીઓ મળવા હંમેશા મુશ્કેલ, ઓળખવા મુશ્કેલ, બધી મુશ્કેલી. એટલે જૈન દર્શન સમજવું બહુ મુશ્કેલ છે. બાકીને તો બધા તો વાત જાહેરાતો આ તે બધી ખૂબ થાય, નાની તો કોઈ જાહેરાત કરે નહીં. લોકો સમજશે કે એનું કલ્યાણ થવાનું છે, તો સમજશે કે હું કોકનું કલ્યાણ કરી દઉં એવું જ્ઞાનની અંતરમાં રહેવું હોતું નથી કોઈ દિવસ. એનું કલ્યાણ સતન થવાથી તો જૈન દર્શન સમજવું મુશ્કેલ. તો આ જૈન દર્શન કેવું હોય એની વિગત આપી છે, એના લક્ષણ આપ્યા છે. આટલી વાત તો હોવી જોઈએ, હોવી જોઈએ ને હોવી જ જોઈએ. સાત તત્વોનું યથાર્થ એમાં સ્વરૂપ કહ્યું છે, અને કુમાર્ગનું મિથ્યા માર્ગનું ત્યાં નિરાકરણ કર્યું છે. આપણે ત્યાં ચાર પ્રકારની ભાવના કહી છે, એક બાર ભાવના કહી, બીજી ચાર ભાવના કહી છે. શ્રીમદ જે બે ત્રણ પત્રમાં ઉલ્લેખ સારો કર્યો, મૈત્રી પ્રમોદ કરુણા અને મધ્યસ્થ ભાવના. તો આપણા કોઈ આપણે ન માને એનો કોઈ વાંધો નથી, એની પ્રતિ પણ મધ્યસ્થ. મહાપુરુષો હંમેશા મધ્યસ્થ હોય છે. જૈન દર્શનનું ખંડન કરતા હોય કોઈ માણસ, તો એની પ્રતિ મહાપુરુષો મધ્યસ્થ હોય છે. એને કઈ હોતું નથી, તો હું જગત આવું જ હોય. સત્ય અસત્ય તો બે જગતમાં રહેવાના, પરસ્પર વિરોધી બે શક્તિઓ જગતમાં રહેવાની જ છે, તો આ થયા જ કરવાનું. તો એમને એ જાતનું કઈ હોતું નથી, હોય એ તો એમની બધું મધ્યસ્થ છે. કોઈ વિરોધ કરતો આવે તો એને જ્ઞાનીઓ તો ભગવાન જ જોવે છે, કે ભલે હમણાં વિરોધ કરે પણ છેવટે છે તો ભગવાનને. તો જ્ઞાની બધા જીવને ભગવાન જોવે છે. જે બધાને ભગવાન જોતા હોય એને કોની ઉપર વિરોધ આવે, કોનો વિરોધ થાય? અમે તો બધાને ભગવત સ્વરૂપ, અમારા સ્વરૂપે અમે જોઈએ છીએ. અમારે કોઈ પણ પ્રકારનો ભિન્નભાવ અમે ક્યાંય જોતા નથી, એમ શ્રીમદજીએ કહ્યું છે. આજે અમારા સંબંધીઓ સ્ત્રી પિતાજી આદિ છે, તે પૂર્વનું ઋણ છે, એટલા પૂરતું કોક વખતે કંઈક વિશેષ એમના માટે કોઈ વાત અમારાથી બને, પણ છતાં અમને તો જગતના બધા જીવો સરખા છે. મહાપુરુષો બધાને ભગવાન જોવે છે, એનો વિરોધ કરનારને ભગવાન જોવે, વિરોધ કરનારને ભગવાન તરીકે જોવે છે. એટલે કોઈ વિરોધ કરીને પ્રત્યે મધ્યસ્થ હોય છે. એમને એમ નથી થતું કે આ નો સામો જવાબ એવું કઈ હોય જ નહીં. તો બહુ વિરોધ થાય, કરવાવાળો આવ્યો ત્યારે જ્ઞાનીઓ મૂંગા થઈ જાય, બોલે નહીં. કેમ ના બોલે? કે જો એની સામે કઈ વાત કરશે તો પેલો તો પકડ લઈને આવ્યો છે, પકડ છોડવાનું નથી, તો ઉલટા પેલાને જ્ઞાની અસાધનાનું કર્મ વધારે બંધાશે. એટલે જ્ઞાની મૂંગા થઈ આ જ્ઞાનની કરુણા છે, આ બહુ સમજવું મુશ્કેલ છે. જ્ઞાનીને આવી કરુણા હોય છે. સામો જીવ એમના નિમિત્તે કર્મ ન બાંધે એટલા માટે વિરોધી આવ્યો હોય તો એને શાંતિથી સાંભળી અને જોઈએ કે આ તો બહુ જ કદાગ્રહી માણસ છે, કેમ કે જ્ઞાનીનું આસાતના જીવું જગતની અંદર કોઈ બીજું પાપ નથી, એમ જ્ઞાનીને ખબર છે. કેમ કે સત્ય જ્ઞાની એટલે શું, જ્ઞાની એટલે સત સ્વરૂપ, તો સત સ્વરૂપનું જે વિરાધના કરે છે એને તીવ્ર પાપ બની જાય છે, એટલે જ્ઞાની મૂંગા થઈ જાય. કેમ કે ચાલુ વાત રાખે તો પેલો વિરોધ તીવ્રતાથી કરે જ જાય ને એને બિચારા એને કર્મ બંધાય, તો બહુ કરુણાનિધિ જ્ઞાની હોય છે. એટલે આવા હોય એવા જ્ઞાની એ વર્તમાનની અંદર તો મળવા બહુ મુશ્કેલ, અને એના વિના સત્શાસ્ત્ર કઈ સમજાય નહીં. તો આવું આપણે ત્યાં તો સત્શાસ્ત્રનું વિવેચન ચાલે છે કે સત્શાસ્ત્ર કેવા હોય કે આવા હોય. પરમતનું ખંડન કરે એટલે પરમમતમાં ભાઈ તારામાં સત્ય એટલી વાત, પણ એનો વિરોધ મધ્યસ્થતાથી એનો વિરોધ ન કરે. કે તું ખોટો છે એ વાત બરાબર છે, પણ અંદરથી ભાવ કોઈ પ્રત્યે કાંઈ ન હોય. કેમ કે જગતમાં આ તો રહેવાનું ને, અનંતકાળથી સત્ય અને અસત્યનો વિરોધ ચાલવાનો. જગતમાં બે પરસ્પર વિરોધી શક્તિઓ રહેવાની. રામ હોય ત્યાં રાવણ હોય ને હોય, સત્ય હોય ત્યાં અસત્ય હોય, અને જો અસત્ય ન હોય તો સત્યની ડેફિનેશન શું, વ્યાખ્યા શું? સત્યનું અસત્યનું નિરાકરણ કરે છે એ સત્ય છે, તો જો અસત્ય નથી તો સત્યની સાબિતી થતી નથી. આપણે ત્યાં તો આશ્યાદવાદ છે. આશ્યાદવાદની અંદર એમ કહ્યું છે, કોને કહ્યું અનેકાંત, કોને કહ્યું પરસ્પર બે વિરોધ શક્તિનું પ્રકાશન કરનાર એ અનેકાંત સ્વરૂપ છે. તો જગતમાં એટલે આપણે આત્મા નિત્ય અનિત્ય, પરસ્પર વિરોધી બે વાતો, પણ એ પરસ્પર વિરોધી બે વાતો નિરાકરણ શ્યાદવાદથી જૈન દર્શનમાં કર્યું છે. એ શ્યાદવાદ સમજવું હોય તો જે જાણકાર પાસે જવું પડે. એક ઠેકાણા આ એ જ વાત કે એક ઠેકાણ કે આત્મા નિત્ય છે, બીજે ઠેકાણે જૈન દર્શન કીધું કે આત્મા નિત્ય છે. એક ઠેકાણે કે આત્મા એક છે, બીજે ઠેકાણે કે આત્મા અનેક છે. અનેક રીતે એક ઠેકાણ કે આત્મા કરતા છે, એક ઠેકાણ કે આત્મા કરતા છે. તો આ પરસ્પર વિરોધ કેટલી બધી વાતો અપેક્ષિત કથનો હોવાથી આવે છે. એ કથનો જીવોને સદગુરુ નિશ્રય વિના સમજાય નહીં. એટલે અહીં તો એ વાત કરી, જૈન આગમની ઉત્કૃષ્ટતાને જે જીવ યથાર્થપણે ઓળખે તે પોતાના શુદ્ધ આત્માની સન્મુખ થઈ સમ્યક દ્રષ્ટિ થાય અને તે મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. જૈન દર્શન જે યથાર્થ સમજે એનું ફળ આ છે. જૈન દર્શન યથાર્થ સમજે તો શું કહ્યું આમાં? જૈન આગમની ઉત્કૃષ્ટતાને જે જીવ યથાર્થપણે ઓળખે, ઓળખા વિના વાત નથી. મારા બાપે હતા જૈન ને અમે જૈન એટલે અમે એ વાત જ નથી. ઓળખે બરાબર પરીક્ષા કરીને. હું વિતરાગને માનું છું કારણ કે હું જૈન છું, તું વિતરાગને માનતો, તે વિતરાગનું સ્વરૂપને તે ઓળખું છે. વિતરાગનું સ્વરૂપને જે ઓળખે અને પછી વિતરાગને માને, અને જે વિતરાગને સ્વરૂપને ઓળખે વિતરાગ થયા વિના રહે નહીં. પ્રવચન સાર 80મી ગાથામાં કહ્યું છે કે જે, અને કૃપાળુદેવે પણ એ ગાથા લીધી છે કે જે અરિહંત ને તેના દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે છે તેનો મોહ નિશ્ચયથી નાશ
પામે. તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે, પ્રણમુ પદ તે વરતે જયતે.